તારીખ 31/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 537 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 240
મહાત્મા વિતરાગ ભાવે માત્રપણે અનુભવ કરો. દુઃખ થાય છે તો દુઃખી થઈને અનુભવ કરો, એમને પણ વિતરાગ ભાવે નિર્ણય માત્રપણે રહીને અનુભવ કરો એવી ભલામણ આપી છે. સ્વરૂપ પ્રતિપાદન કરતા પરેશ્વર ધીરેથી શાંતિથી વિતરાગ ભાવના પુરુષાર્થ પૂર્વક અનુભવ કરવા જોઈએ છે. સહન કરવું એટલે એનો અનુભવ કરવો વિતરાગ ભાવે, અને ધીરજથી અને શાંતિથી એટલે પુરુષાર્થથી, ધીરજથી એટલે પ્રમાદથી નહીં પણ પુરુષાર્થથી. મુમુક્ષુને મુમુક્ષુની યોગ્ય સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ, મુનિને મુનિની યોગ્ય સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ. કોઈ બળવાન આવ્યો હોય અને સત્સંગ અને સત્પુરુષ નો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણ ટાળવામાં હિંમત ન થતી. અજ્ઞાનના કારણો એટલે પોતાના પરિણામ લેવા, અજ્ઞાનના કારણો એટલે બીજી કોઈ વાત નહીં પણ પોતાના જ પરિણામ લેવા. પોતાના અજ્ઞાનનું પરિણામ ટાળવાનું જોર ન થતું હોય, હિંમત ન ચાલતી હોય એટલે જોર ન થતું હોય, મૂંઝવણ આવી જતી હોય અને એને કારણે મૂંઝવણ આવતી હોય તો પણ ધીરજ રાખે, તો પણ એ પુરુષાર્થ છોડી દેવો નહીં. એમ ધીરજ રાખવું એટલે ચાલુ જ રાખો, ધીરજથી એ કામ
ચાલુ રાખો,
ચાલુ જ રાખો. કેવા જીવની વાત લીધી છે કે જે જીવને દર્શન પુરુષ અને અજ્ઞાન પુરુષની ભૂમિકા આવે છે એવા જીવની વાત લીધી છે. જેને એ ભૂમિકા નથી આવી એને તો આ વાત લાગુ પડતી
નથી.
સત્સંગમાં આવ્યો છે, સત્પુરુષ ને શરણ આવ્યો છે અને હૃદયના કાળમાં જે હૃદયના મહત્વપણાના હૃદયના નિર્બુદ્ધિના પરિણામ નથી કરવા, પુરુષાર્થ જેટલો ઉપડવો જોઈએ એટલો નથી ઉપડતો. ઉદયપૂર્વ બળવાન છે કે લાભ નુકસાન જે કાંઈ એને સમજાય છે એ લાભ નુકસાન મને છે એમ સમજાય છે. જ્ઞાનમાં પોતાને સિવાય પોતાના જ્ઞાનનો અનુભવ નથી, જ્ઞાન સિવાય પોતાને બીજો કોઈ અનુભવ નથી થઈ શકતો પણ નથી. છતાં પણ અજ્ઞાનપણે આ અનુભવ મને થાય છે એવો એક પ્રકાર ચાલે છે અને એ પ્રકારને વિશે જે જાગૃત છે એ એનાથી છૂટવા માટેનો કોઈ પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નોની અંદર પણ એટલું જોઈએ એટલું બળ એને નથી, પ્રયત્ન નથી એમ પણ નથી અને એટલો પ્રયત્ન નથી કે એનું જ્ઞાન છૂટી જાય એવી કોઈ સ્થિતિવાળા જીવની વાત ચાલે છે, એ ભૂમિકાના જીવની વાત ચાલે છે. કેમ કે કોઈ પણ વાત કઈ ભૂમિકાની ચાલે છે એ ન સમજાય તો લાગુ ક્યાંક ને ક્યાંક કરી દે, આ તો પોતાની વિશે ને કામ બીજાને વિશે લાગુ કરી દે સ્થાન. અને ધીરજ રાખવી અને એ કાળમાં એ સમયમાં સત્સંગ અને સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરીને આરામ એ વખતે પોતાના પરિણામ બળવાન થવા અર્થે નિર્બળ પરિણામ પણ ઉદયના નિમિત્તે થાય છે, માયા બળવાન પરિણામ પણ સત્સંગના નિમિત્તે થશે. આ નિમિત્તનો વિવેક કર્યો એ વખતે એને કેવા નિમિત્તની સમય કર્યો કે સત્પુરુષ અને સત્સંગના નિમિત્તમાં એને વિશેષ કરીને રહેવું. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, પોતાના પરિણામમાં વિશેષ બળવાન પણ પ્રગટ થઈને પુરુષાર્થ વધીને એ ઉપાદાન થાય છે. ઉપાદાન ઉપર એનું લક્ષ છે, નિમિત્તના ફેરફારો પણ ઉપાદાનને લક્ષે કરે છે, ઉપાદાનને લક્ષે વિચારે છે, માત્ર એકાંત નિમિત્તને આધીન નહીં. તો એને અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. કેમ કે નિશ્ચય જે ઉપાય છે એટલે એનો ઉપાય તો સાચો, રસ્તો તો સાચો થઈ જશે. નિશ્ચય જે ઉપાય છે, ખરેખર જે ઉપાય છે અને પોતાને પણ નિવૃત્ત થવાની બુદ્ધિ છે, બહારના સત્સંગને સત્પુરુષને આરાધવા એ ઉપાય છે ખરેખર. અંદરના ઉપાદાનમાં જીવને પોતાના દોષથી અજ્ઞાનથી નિવૃત્ત થવાની બુદ્ધિ થઈ છે, ખરેખર બુદ્ધિ થઈ છે, ઉપર ઉપરથી નહીં પણ ખરેખર બુદ્ધિ થઈ છે. તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છે પણ છતું સી રીતે રહી શકે, પછી એને રહેવાનું કોઈ કારણ ન રહ્યું, ન તો નિમિત્ત રહ્યું ન તો ઉપાદાન રહ્યું, બંને રીતે કાર્ય સિદ્ધ થવાની પરિસ્થિતિ આવી એમ કહે છે. અથવા જે કઈ પરિણામ થાય છે અજ્ઞાનના એ નિરસ થાય છે, આધાર વિનાના થાય છે, જેનો નિષેધ આવે છે એવા થાય છે. જો નિષેધ ન આવે તો અનુમોદન આવે તો હું કરું છું, બરાબર કરું છું, કેમ કે નહીતર મને આટલું નુકસાન જાય અત્યારે, નહીતર મને આટલો ગેરલાભ થાય અત્યારે, અને આટલો લાભ કરવા માટે તો આ મારે કરવું જ જોઈએ એવું અનુમોદન આવી જાય છે વગેરે વિચાર. અને નહીતર પછી મારે ખરેખર સંબંધ નથી, હું સર્વથા ભિન્ન છું, એના ફેરફારનો લાભ નુકસાનનો કોઈ મારી સાથે ખરેખર સંબંધ છે જ નહીં, તેવા એની વિચારણા પૂર્વક એ તરફના પરિણામનો નિષેધ કરશે. પરિણામ થઈ આવશે એમાં પણ નિષેધ કરવાનો. કોઈ નિરાધાર થયા એ પરિણામ કેવી રીતે લંબાશે, કેવી રીતે ચાલશે, કેવી રીતે ટકશે, એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. જેટલો ઉદય લંબાય છે એટલા ક્યારેક ક્યારેક પરિણામ પાછા ઊભા થાય છે. એટલું ત્યાં એને નિમિત્ત નિમિત્ત સંબંધ છે, પણ અંદરથી આત્મા તરફથી એને આદર નથી, આત્મા તરફથી એનો નિષેધ છે. એ તો જે જીવને સત્સંગ સત્પુરુષોનો યોગ થયો છે અને પૂર્વકર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે તેને ક્રમે કરી ટળવાનું યોગ્ય છે. જેને બહારના સત્પુરુષનો યોગ મળ્યો છે, અંદરમાં જેને એ કર્મ ટાળવા છે એટલે બાંધવા નથી, અભાવ કર્યો છે, તેને તો એ ટળવા યોગ્ય છે. એમ વિચારી, એમ પોતાને વિશે વિચારીને, પોતાને માટે વિચારીને તે અજ્ઞાનથી થતું આખું વ્યાકુળ ભણું તે મુમુક્ષુ જીવે ધીરેથી સહન કરવું એ આખું વ્યાકુળ ભણું છે. એમાં તીવ્રતા ના આવે અને કાંઈ પણ પોતાનો પુરુષાર્થ શક્તિ હોય એટલો કર્તવ્ય સમજીને એનું નામ ધીરજ છે. ધીરજમાં બે પ્રકાર થાય છે. અધીરજમાં એક તો હઠ કરીને ત્યાગી દે, હઠ કરીને છોડી દે, તે પ્રકારના ઉદયના છોડવા માટે અને કા પોતાના પરિણામો ઉપર દમન કરે એ બધા પ્રકારના એ અધીરજના પ્રકાર છે. એવો પ્રકાર ને પણ પોતાની સુવિચારનાથી જે કાંઈ પુરુષાર્થ થઈ શકે એ પુરુષાર્થ સહિત એ ઉદયમાંથી પસાર થવું અને સહન કરવું કે છે. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિશ્રણ કર્યો છે. આ પ્રકારે પરિશ્રણ વેદવાની વાત કરી છે શ્રી તીર્થંકર દેવે. આ પ્રકારે પરિશ્રણનું સ્વરૂપ બતાવ્યું છે, પરિશ્રણ વેદવાનું સ્વરૂપ પણ આ પ્રકારે બતાવ્યું છે. અત્રે અમે સંક્ષિપ્તમાં તે બે પરિશ્રણનું સ્વરૂપ લખ્યું છે. બંનેમાં આવી જાય છે પરમાર્થ પરિશ્રણ દર્શન કરવું જોઈએ છે. જ્ઞાન અપેક્ષા એ તેને અજ્ઞાન પરિશ્રમ કહે છે અને શ્રદ્ધા અપેક્ષા એ તેને એક જ પ્રકારના પરિણામ છે અને સાથે જોડે છે બંને. અજ્ઞાનના પરિણામ થાય છે એ એને એનો નિષેધ છે. પરમાર્થ સ્વપણાનો ભાવ થાય છે એનો નિષેધ છે. લાભ નુકસાન નહીં હોવા છતાં મને એમાં સ્વપણો કેમ થાય છે, પોતાપણું કેમ લાગે છે, લાગે છે એને નાકુરતા તો ઉત્પન્ન થાય છે. જે પરમાં સ્વપણો કરવા જાય છે પરિણામે આકુરતા લઈને જ ઉત્પન્ન થાય છે, એટલે અજ્ઞાનથી ઉત્પન્ન થતું આકુરપણ આકુર વ્યાકુરપણ છે. એને ધીરેથી એટલે પુરુષાર્થથી એનો નિષેધ કરીને ત્યાં બરાબર પુરુષાર્થ કરવો હોય એમ કે છે. પરિષદ જય ક્યારે કહેવાય કે એ પણ મટાડી દે ત્યારે પરિષદ જય કરવું કહેવાય. એ પરિણામ ન મૂકે ત્યાં સુધી દર્શન ચાલે અને એમાં અધિરજ કરે તો હારી જાય. પુરુષાર્થ ચાલુ રાખે અને ક્રમે કરીને એ પરિણામ મટાડે તો પરિષદ જય કહેવાય. એમનો પરિષદ જઈને 23મા વર્ષમાં પત્ર છે, બહુ સારો પત્ર છે. દર્શન પરિષદના ભાવો વ્યક્ત કરવાનું સામર્થ્ય છે તો એ મૂંઝવણને શબ્દોમાં પણ રજૂ કરી શકે, પોતાની મૂંઝવણ રજૂ કરી શકે. તે પોતાને પોતાને સંબોધન કર્યું છે એ પત્ર છે. તમે શંકાર વારંવાર રહો છો તેનો અર્થ શું? નિસંદેહ થઈને રહો એ જ તમારો સ્વભાવ. પેલા શંકા ઉડે જ્યાં શંકા ત્યાં ગણ શંકા, સ્થિતિ સ્વભાવ છે. તથા તે સંદેહના આવરણનો કેવળ જ્ઞાન ક્ષય જ્યાં સુધી કરી ન શકાય શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે. અને તે કારણથી અમને પણ વર્તમાન અમને જે કઈ સંદેહ માનતા હોય તે સંદેહ સ્વવિચારથી અને સત્યમાનથી ક્ષય કરો. એ અંતરાત્મા વર્તમાન આત્મદશા જોતા કરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય અને તેના આશ્રય વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવ છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી. અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થવો મહા કઠણ છે. આવી વિગ્રહદશા છે તમારી, હું શું કહું, તમને શું ઉત્તર આપું? મૂર્તિ મુંજાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી, ખેર ખેર અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે, ક્યાંય દ્રષ્ટિ થતી નથી અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચા નીચા પરિણામ પ્રવયા કરે છે અથવા અવળા વિચાર લોકાભિ સ્વરૂપમાં આવ્યા કરે છે, કેવા ભ્રાંતિને મૂળતા રહ્યા કરે છે, ક્યાંય દ્રષ્ટિ પહોંચતી નથી, ભ્રાંતિ પડી ગઈ છે કે હવે મારામાં કાંઈ વિશેષ ગુણ દેખાતા નથી, વધારે પરિચય ન કરવો જોઈએ. બધા દર્શનમાં શંકા થાય છે, આસ્થા આવતી નથી, એમ છે તો પણ ચિંતા નથી, આત્માની અવસ્થા છે કે તે પણ નથી. તે આસ્થા છે, તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, ચૈતન્યવંત છે, અજ્ઞાને કરતા ભોગતા પણ છે, જ્ઞાને કરતા ભોગતા પણ કળિયુગ નથી. જ્ઞાનાદી તેનો ઉપાય છે એટલી આસ્થા છે, પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યવત વર્તે છે તે મોટો છે. ચોખું નામમાં સમજાય છે, પણ વિસ્મરણ વિસ્મરણ થઈ જાય છે. ઉદયના કાળમાં એ વિસ્મરણ થઈ જાય છે. તો ભિન્નતા નથી જાણી, પણ ઉદય આવે ત્યારે એની સાથે લાભ નુકસાન પોતાને જોડી દે છે. આત્માના વ્યાપકપણા માટે, મુક્તિ સ્થાન માટે, જીવ કથિત કેવળ જ્ઞાન અને વેદાંત કથિત કેવળ જ્ઞાન માટે, તથા સુભાષુભૂતિ ભોગવવાના લોકના સ્થાન અને દેવા સ્થાનના સ્વભાવ એ શાશ્વત હોવાપણા માટે, તથા તેના માપને માટે વારંવાર પોતાની શંકા થયા કરે છે અને તેથી આત્મા થતો નથી. એની જ્ઞાતના વિકલ્પો આવે છે, નામ હશે કે કેમ. જીનો તો તે માનો ને, પછી પોતું પોતે ઉતર ભગવાને કોઈ માની લો, તમે ભગવાન તમને વાંધો આવે છે કે ઠામ ઠામ શંકા પડે છે. ત્રણ ગામનો માણસ ઊંચા, ત્રણ ગામ ઊંચાઈ 500 ધનુષ, ચક્રવર્તી આવીને સ્વરૂપ વગેરે ખોટા લાગે છે, પૃથ્વી આવીને સ્વરૂપ પણ અસંભવિત લાગે છે. એનો વિચાર છોડી દેવો તમારે, એ તો અપ્રયોજન ભૂત છે. તે કોઈ છોડે છૂટતો નથી. શા માટે? એનું અંદરનું મંથન છે, પોતાનું પોતાનું. શા માટે? જો તેનું સ્વરૂપ તેના કયા પ્રમાણનું હોય તો તેમને કેવળ જ્ઞાન જેવું કહ્યું છે તો મોટું શું એમને કેવળ જ્ઞાનમાં શંકા પડે છે? પ્રથમમાં શંકા પડતા એમ સિદ્ધ થાય છે તો તેમ માનવું, તો પછી લોકનું સ્વરૂપ કોણ યથાર્થ જાણે છે એમ માનવું? કોઈ જાણતા નથી એમ માનવું, અને એમ જાણતા તો બધાને અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. બધાએ અનુમાન કર્યું છે તો પછી બહુમોક્ષાદી ભાવની પ્રતિ શી યોગો કરીને તેવું દર્શન થતું હોય ત્યારે શા માટે પ્રેમ પડે? સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય તો મૂળ રૂપ આવેલું છે અને સમાધિના પ્રમાણે દેખાય છે એમ કહેવામાં આવે શી નથી તે કહેવામાં આવ્યું હોય, પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણમાં આની એમ ગણતા આની છે આની કાંઈનું પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. પોતે પોતે સવાલ જવાબ કર્યા કરે છે. બીજા પણ ઘણા ભાવોમાં ઠામ ઠામ વિરોધ દેખાય છે. તમે પોતે ભૂતતા હતો શંકા કરનારને કહે છે તું પોતે ભૂતતો નથી ને, કે તે પણ ખરું, પણ અમે સાચું સમજવા નાકામે છે. શું અમારે તો સાચું સમજવું છે, કાંઈ લાજ શરમ માન પૂજાદીના કામે નથી, છતાં સાચું કેમ ન સમજાય? શું બીજો હેતુ હોય તો ન સમજાય, પણ અમારો તો આત્મહિતનો જ હેતુ છે. તો સદગુરુની દ્રષ્ટિએ સમજાય, પોતાથી યથાર્થ ન સમજાય, પોતાને પોતે ઉત્તર આપે છે. કે સદગુરુનો યોગ બાંધતો નથી અત્યારે, અને અમે સદગુરુ તરીકે લોકો ગણે છે તે કેમ કરવું? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું? જે અમે તો ગળકા થયેલ છે શંકામાં, બીજાને કેવી રીતે નિશંક વાત કરે? કાંઈ સમજવું જતું નથી અને વખત વીતે ચાલી જાય છે. કાંઈ કરવું શું ખાલી આમ મૂંઝા મૂંઝાય છે, વખત ચાલી જાય છે, એ મૂંઝવણ પાછી થાય છે, આયુષ્ય આવી જાય છે. એ કારણથી તથા કાંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી, તેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ ગઈ છે. આ કરતાં તો અમારે ઝેર કરીને મળવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે, એ મૂંઝવણ થઈ છે કે આપઘાત કરી નાખવાનું નથી. દક્ષિણ પરિષદ તો એમ જ વેદાય, દક્ષિણ પરિષદ છે એ આમનું વેદાય તે યોગ્ય છે, પણ અમને લોકો કરે છે જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન કર્યો તો ખોટું શું હતું? લોકો અમને જ્ઞાની માને છે એવું ન બન્યું હતું સારું હતું. આ અમને સહન નથી થતું. શું કે જે અમારે દશા પ્રગટ નથી થઈ લોકો માને છે, આ અંદરમાં એમને એનું દુઃખ છે. પછી પોતાનું થતું એવું કરે તો કેવું બનવાનું છે? તારું બનેલું ક્યાં બન્યું છે એવું બનવાનું છે? અરે હે દુષ્ટાત્મા પોતાને પોતાને કહે છે, અરે હે દુષ્ટાત્મા પૂર્વે ત્યાં બરાબર સંમતિ ન રાખી, તેમ બરાબર પૂર્વે સંમતિ ન રાખી અને કર્મ બંધ તે કર્યા, અપરાધ તે કર્યો, તો હવે તું તેના ફળ ભોગવ્યો છે, તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ. કેવી કાલા વહેલી લાગે છે પ્રશ્ન બધું, યોગ સાધન કરવું તો તેમાં બહુ મંતરાય જોવામાં આવે છે, આયુગ ના પ્રયોગ તેમાં બહુ મંતરાય જોવામાં આવે છે, વર્તમાન પરિસ્થિતિ કરતા પણ તે ઇન્દ્રિયમાં આવતો નથી, એ બાજુ જોવાનું મન નથી થતું. કલ્યાણરૂપ શ્રેણી વસમૃતિ પણ વર્ત્યા કરે છે, અમારી આજ્ઞા માળીએ છીએ, જેથી અમને તેમના સમાગમમાં તો નિજ વિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં ફરવું પડે, સામાન્ય સત્સમાગમાં પણ આવું ન ઘટે માટે હવે કરવું શું તે શું સ્તોર સમજાણા છે, દર્શન પરિસમાં હવે જ્ઞાન દશા આવે છે ત્યારે બીજા કોઈ મોક્ષ દર્શન પરિસરમાં આવે છે અને હવે માર્ગદર્શન આવે છે, એમ વાત છે. હું પોતે એ રસ્તેથી પસાર થયા છે, દર્શન પરિસરનો અનુભવ થઈ ગયો છે પોતાને, અને એ અનુભવમાં કેવી રીતે આગળ વધવું એ વાતનું માર્ગદર્શન અહીંયા આપે છે 537માં 537 સંક્ષેપમાં તે બે પરિસર નું સ્વરૂપ લખ્યું છે. આ પરિસર નું સ્વરૂપ જાણી સત્સંગ અને સત્પુરુષ ના યોગે, એમ કે પોતાને તો સત્પુરુષ નો યોગ નહોતો, આ જીવન તો સત્પુરુષનો યોગ છે, જે અજ્ઞાનથી નિર્મૂળ થાય છે તે નિવૃત્ત થશે એવું નિશ્ચય રાખી સત્પુરુષના ચરણમાં જતા અવશ્ય મારી નિર્મૂળ મળશે, મીટા વગર રહેશે નહીં એવું એને સત્પુરુષ પ્રત્યે અટલ વિશ્વાસ આવે છે, અચળ વિશ્વાસ આવે છે. મને રસ્તો ખૂટતો નથી, મારા પરિણામથી મને નિર્મૂળ થાય છે, અંદર ઘણો ખેદાવ છું, તો નક્કી મને સત્પુરુષના આશરે જરૂર કાંઈક અંદરથી માર્ગ મળી જશે, અંદરમાં પોતાનો ઉત્સાહ ચાલુ રાખે છે, બહારમાં સત્પુરુષનો યોગ ચાલુ રાખે છે. ઉપસ્થિત છે સત્પુરુષ, પણ કોઈ સંસ્કાર લઈને આવ્યો હોય તો એને એમ પણ થાય નક્કી મને આ પુરુષના વચનથી મારી મન કરશે કરશે ને એમ પણ તે નિવૃત્ત છે એવું નિશ્ચય રાખીને ભગવાન તીર્થન કરે કહ્યું છે, અધૈર્યથી હઠથી હિતાવળથી એ કામ કરવાનું કહ્યું નથી. એવું છે કે જે પોતે વાત કરે છે એ વાત શંકરના હૃદયમાં હતી એવું પોતાને અંદરથી ભાષે છે, પોતાને ભાષે છે. ભલે સ્મરણમાં ન હોય તો જેમ કે ગુરુજી એમ કહેતા પ્રવચનમાં ત્યારે એવી વાત આવે છે કે અત્યારે અહીંયા જે આ કહેવાય છે તે જ વાત અત્યારે માળવીય ક્ષેત્રમાં સુરેન્દ્ર ભગવાન કોઈની સભામાં મધ્યમાં અત્યારે આ જ વાત કહે છે. એવું કોઈ જ્ઞાન નથી, જાતિ સ્મરણ પણ પોતાનું નથી, કે બીજું પણ એવું કોઈ જ્ઞાન નથી. એમ તેના ઉપર શક્ય છે. હા, તો પોતે એમાં બીજાનો આધાર નથી લેતા ત્યારે એમને એટલી નિશંકતા છે એ વાત ઉપર કે અમારા આત્મામાંથી જે આ વાત નીકળે છે એની તમારા હૃદયમાં રહેલી વાત છે એ જ નીકળે છે એમ અમારા વાત એ છે. એવી નિશંકતા જ્ઞાનીઓને આવે છે અને આચાર્યો પણ પોતાના સૂત્રોની અંદર જિંદેમાં જે તિરણ એવા અર્થમાં કહ્યું છું કે સત્સંગને સત્પુરુષના યુગે પ્રમાણ વિલંબ કરવો તે ધીરજ છે એમ નથી કહ્યું કે પુરુષાર્થ મંદ કરવો એને ધીરજ નથી કહ્યું. સત્પુરુષ અને સત્સંગના યુગે બરાબર પુરુષાર્થમાં લાગુ રહીને પુરુષાર્થમાં ચાલુ રહીને જે કાર્ય થાય એને ધીરજ વાળું કાર્ય કહ્યું છે. ઉદય છે પાછો ઉદય સામે ઉભો છે ધ્યાનમાં રાખવાની જરૂર છે તે વાત પણ વિચારવાની જેવી સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. ધીરજ એટલે પુરુષાર્થ કર્યો. હા, ધીરજ એટલે ધીરજ નહીં અને પુરુષાર્થ તો બેસવો અને પ્રમાદ કરવો એમ પણ નહીં. આજ્ઞા એ છે કે એક સમય પણ પ્રમાદ કરીશ
નહીં
એ ભગવાનની આજ્ઞા છે. એ તો શંકરને યાદ કરે છે એ ભગવાનની આજ્ઞા છે. અજ્ઞાનના પરિણામ ગુણ કર્મા નિર્બુદ્ધિ ને મટાડ, કર્મા નિર્બુદ્ધિ ને તું
મટાડ,
ફરી ફરીને આ વાત કરી છે. કારણ કે એ બધી ભ્રમણનું કારણ છે. 1939માં એ વાત કરી છે. બીજા પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે. આ પરિભ્રમણનું એક જ કારણ, બીજા પદાર્થમાં પોતાના સ્વરૂપને છોડીને અન્ય પદાર્થમાં નિર્બુદ્ધિ કરે પોતા પણ આવ્યું ભાવમાં આ પરિભ્રમણ. નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા. બસ આ પરિભ્રમણ દશા થવાનું કારણ, આ પરિભ્રમણ દશા નહીં થવાનું કારણ, બે લીટીમાં બંધ મોક્ષ નો સંક્ષેપ છે. વ્યવસ્થા બે દોઢ લીટીમાં કીધી છે, કેટલું સામર્થ્ય છે કહેવાનું. પછી એની ભક્તિ લીધી છે કે જેને એવો માર્ગ વિચારવો, એવો માર્ગ પ્રાપ્ત કરવો જરૂરી લાગ્યો છે, અવશ્ય લાગ્યો છે, મારે છૂટવું છે, છૂટવાની જેને મુક્ત થવાની જરૂરત લાગી છે તેને શું કહ્યું કે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે એટલે જે જ્ઞાની થયા છે. મુક્ત કેમ થવા એવું જેને પ્રગટ જ્ઞાન થઈ ગયું છે, પ્રગટ અનુભવ જ્ઞાન થઈ ગયું છે, તેની દાસાનું દાસપણે અન્નની ભક્તિ, એની ભક્તિ કરવી નહીં, એની ભક્તિ કરતા હોવાની પણ તારે ભક્તિ એમની આજ્ઞામાં રહેવું, એમના વિકલ્પ વિરુદ્ધ ન જવું, એ મુખ્ય વાત છે. વચન પ્રમાણે પ્રવર્તન, વિકલ્પ પ્રમાણે પ્રવર્તન, વિરોધ ન જાણવું, વિમુખ ન જાણવું, ઉપેક્ષા ન કરવી, એ બધું એમાં
આવી જાય છે.
લાસાનું દાસ પણ ભક્તિ કરવી એટલે શું છે કે એવી રીતે કોઈ એને અનુસરતો હોય જ્ઞાનીને તો એના પ્રત્યે પણ બહુ માન રાખવું, નાની પ્રત્યે તો બહુમાન રાખવું, પણ નાનીને અનુસરવા માંગતો હોય તો એના પ્રત્યે પણ બહુમાન રાખવું, એમ બધું છે ત્યાં સુધી. કેમ કે વેવાઈને તો માન સન્માન કરે, કરોડપતિ હારો, પૈસા વાળો, આબરૂ વાળો, મોટી આબરૂ વાળો વેવાય હોય ને તો એનો માણસ ચીઠી લઈને આવ્યો હોય તો બેસ બેસ ચા પાણી નાસ્તો કરીને જાય તો
કેટલું
બહુમાન છે, કેટલું બહુમાન છે એમ નહીં, એનું બહુમાન કરનારનું બહુમાન છે એમ પરંતુ
માણસને ત્યાં તું કરે બોલાવતા, અહીં તમે કહીને એ માણસને ત્યાં તું કરે કહીને બોલાવતા, અહીં તમે કહીને
ક્યાં શીખવા ગયા હતા કયો દી જ્યાં કોઈ ટ્યુશન લીધું હતું એને ત્યાં એનો શેઠ તું કરે બોલાવે પણ આ તમને કહીને બોલાવે એમ પૂછી રાજી કરે કે નહીં, ડ્રાઈવર હોય તો એને રાજી કરે, ક્યાંથી એ બધું શીખી ગયું, એ કઈ શીખવું પડતું
નથી.
બીજો કે પ્રાઇમ મિનિસ્ટર ના અંગત માણસ નો કોઈ સંબંધ હોય, પ્રાઇમ મિનિસ્ટર નો ને પણ એનો પીએ હોય, એનો સેક્રેટરી હોય, એનો સંબંધ જોઈતો હોય તો એની આ સંબંધ હારો રાખે કેમ? આપણે કામ નથી છોડો ત્યાં સુધી છે, ત્રીજે તરફે પ્રાઇમ મિનિસ્ટર આવે છે શું માટે આપણે એની હારે સંબંધ હારો રાખો, શીખવું પડે, શીખડાવવું પડે છે, કઈ એ કઈ શીખડાવવું પડતું. એ તો આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર છે, અને જ્ઞાની છે એ તો વિશ્વની અંદર વિશ્વના લેવલના વ્યક્તિ છે, આ તો દેશ લેવલનો વ્યક્તિ છે, આ તો જગતના લેવલનો વ્યક્તિ છે, વિશ્વ લેવલનો કે છ હજારમાં એકાદ બે માણસ મળે એના પ્રત્યે કેટલું બહુમાન એ વિચારવા જેવું
છે.
જેના ઉપર પ્રિયતા હોય એના પ્રત્યે એની દ્રષ્ટિ હોય એને એના પ્રત્યે લોકો ઘણી સહાનુભૂતિ રાખે. આપણા ગુરુનું પ્રિય પાત્ર છે એમ તો એના પરથી પણ વિશેષ કરીને સદભાવ રાખે. એક પ્રકાર હતો, એક જમાનામાં એવો પ્રકાર હતો કે જેમ જેમ સ્વચ્છંદ ઘટે છે તેમ તેમ એ પ્રકાર આવે છે. સ્વચ્છંદ હોય એમ વિરુદ્ધતા આવે છે. શ્રી તીર્થંકરાદિ ફરી ફરી જીવને ઉપદેશ કર્યો છે. પણ જીવ દિશામંદ રહેવાનું ઈચ્છે છે એને આત્મકલ્યાણ એની અંદરથી કરવાની ઈચ્છા નથી, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, ત્યાં તીર્થંકરનો ઉપદેશ પણ કામમાં આવે નહીં. ફરી ફરી થોકી થોકીને કહ્યું છે, ભીષ ભરી દઈને કહ્યું છે, દોર દોરથી કહ્યું છે કે એક આ જીવ સમજે તો સ્વયં મોક્ષ છે. એક જીવને પોતાના કલ્યાણની વાંછા થાય કે મારે હવે રખડવું નથી, મારે હવે દુઃખી કરું થવું નથી, બહુ દુઃખી કર્યો મારા આત્માને, પોતાના આત્માની કરુણા આવે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. કોઈ ઉપાય નથી, અનંત ઉપાય નથી, અથવા કોઈ પણ ઉપાય નથી. અને તે સમજવું પણ કાંઈ વિકટ નથી, એની કોઈ મોટી સમસ્યા નથી, ન સમજાય એની કોઈ મોટી વાત, આટી ઘૂટી વાળી વાત નથી. કેમ કે જીવનું સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, પોતાનું જ મૂળ સ્વરૂપ સહજ સ્વરૂપ સમજવું છે, એનાથી વિજયનું છે. અને તે કાંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે કે ન જણાવે કે તેથી સમજવું ન બને. કોઈ કોઈ જીવા જુદા પદાર્થની વાત હોય તો ન સમજાય, પણ આ તો પોતાની જ વાત છે. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? જો પોતે પોતા ઉપર નજર રાખે તો પોતે પોતાથી ગુપ્ત રહી શકે નહીં, પણ પોતાના સામું જોઈને બીજાના જ સામું જોયા કરે તો પોતાને ક્યાં શું સ્થિતિ છે, પોતાને ક્યાં ગોથું ખાય છે એને કાંઈ ખબર પડે નહીં. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? કોઈ સ્વપ્ન દશામાં આ દ્રષ્ટાંત બહુ સારો આવે છે. સ્વપ્ન દશામાં જે ન બનવા યોગ્ય પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. શું થાય છે સ્વપ્નની અંદર? કે જીવ પોતાનું મૃત્યુ જુએ છે. જાગૃતપણે એ વાત અશક્ય છે કે પોતાનું મૃત્યુ જોઈ શકે, પોતે તો બીજો યોગ્ય છે. હું અહીંયા આવી રીતે મેળવી તો કઈ જોઈ શકે બીજા જોડે, પણ એ પોતે કેવી રીતે જોઈ શકે પોતાની? પણ સ્વપ્નની ભ્રાંતિ એવી છે કે એમાં પોતે પોતાનું મૃત્યુ જોઈએ, બધી પોતાની અંતિમ ક્રિયા પોતે જોઈએ, એવું સ્વપ્ન આવે. આમ થયું, આમ થયું, ફલાણું થયું, પછી આમ થયું, ફલાણા આવ્યા, ફલાણું જોવા જોઈ જોવે જોયા કરે, કેવી રીતે બનવા યોગ્ય છે, અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના મનમાં બીજા દ્રવ્ય વિશે સ્વપ્ને માને પોતાનું મૃત્યુ જોઈ શકાય નહીં એ અસત્ય છે, સ્વપ્ન છે તે અસત્ય છે, એટલું જ અસત્ય છે. કેમ કે પોતાનું અસ્તિત્વ બીજાના અસ્તિત્વમાં આવતું જ નથી. ક્યારે પોતાની હૈયાતે ટ્રાન્સફર થઈને બીજાની હૈયાતે રૂપે થઈ જાય, બદલીને કેવી રીતે થઈ શકે? એવું તો થઈ શકતું નથી, અશક્ય છે. છતાં માને છે અને એ જ માન્યતા તે સંસાર છે. આ માન્યતા સંસાર છે. પેલા પદાર્થો સંસાર નથી, પણ પોતાની એમાં સ્વપણાની બુદ્ધિ, પોતાપણાની માન્યતા એ સંસાર છે. એ જ અજ્ઞાન છે, તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરકાધિપતિનો હેતુ તે છે. નરકમનામાં જવાના પરિણામ પણ એ જ માન્યતાને આધારે આ જીવે કર્યા છે. પરમા સ્વપણાની બુદ્ધિ એને નરક નિવોગના જવાના પરિણામ થઈ જાય છે. પછી એ પરિણામને પોતે રોકી શકશે નહીં. એક દોષથી બીજા અનંત દોષ આવશે. આ દોષ તળની એક સંયુક્ત ગુણ આવે તો બીજા અનંત ગુણ આવે. તે વિજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે છે. તે જ જન્મ છે એટલે જન્મ થવાનું કારણ છે. તે જ મરણ છે અથવા મરણ થવાનું કારણ છે. તે જ દેહ એટલે દેહ પ્રાપ્ત થવાનું, નવા નવા દેહ ધારણ કરવાનું પણ તે જ કારણ છે. તે જ દેહના વિકાર છે એટલે દેહની અંદર જે રોગની ઉત્પત્તિ થાય છે એનું કારણ પણ તે જ છે. આખું જગત છે ને આ મિથ્યાત્વના ફળે ચાલે છે. મિથ્યાત્વ ફળ ફળવાનું છે એનું છે. જગતની અંદર જે પરિસ્થિતિ દેખાય છે જીવોની, દુઃખી 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 દુઃખી, એ બધા જ મિથ્યાત્વના ફળે થયેલા છે. એટલો વિસ્તાર છે. આ તો સંક્ષિપ્તમાં કરે છે. એ દેહ છે, તે દેહના રોગ છે. જેટલા રોગ થાય છે એનું કારણ પણ એ જ છે. રોગ નથી જોતો. આ વિચિત્રતા શું છે? કેમ અજ્ઞાન જણું છે તો રોગ નથી જોતો, પણ રોગ ના કારણે છોડ ગુણ નથી. એક જ વિષય ઉપર,
એક જ વિષય
ઉપર. પણ શાસ્ત્ર ની અંદર પણ બહુભાગ શાસ્ત્રો આ મુમુક્ષુ જીવને સમજાવવા માટે છે. જ્ઞાની ને વિશે શું સમજાવવાનું, દુનિયાને શું સમજાવવાનું? એમને તો ઘર જોયું છે, માર્ગ જોયો છે, માર્ગ પ્રાપ્ત છે ને માર્ગે ચાલી રહ્યા છે. પોતાના પુરુષાર્થ યથાશક્તિ જેટલો પુરુષાર્થ એને વિશે શું બીજું કહેવાનું? જે કાંઈ જાજુ કહેવાનું છે એ તો મુમુક્ષુ જીવને જ કેમ કહેવાનું છે? અજ્ઞાન મટાડવા શિવાચાર્યે છઠ્ઠે મૂળ સ્થાને સમયસાર લખ્યું. સાતમું તો લખી શકાય નહીં, બે દશા હોય છે મને છઠ્ઠે ને સાતમું મૂળ સ્થાન. એમાં સાતમે પ્રવૃત્તિ થાય નહીં, છઠ્ઠે ગુણ સ્થાને પ્રવૃત્તિ થાય. તો સમયસાર લખ્યું. સમયસાર કઈ મુનિ દશાનું શાસ્ત્ર નથી, અજ્ઞાન મિથ્યાત્વ મટાડવાનું શાસ્ત્ર છે. એમને શું જરૂર હતું? એમને તો મિથ્યાત્મ મટાડીને હાથ છઠ્ઠે આમને પહોંચાતા. એમને જરૂરી હતું કે
નહીં?
તો એમને જરૂરી હતું, ન તો બીજા મુનિઓને જરૂરી હતું, ન તો જ્ઞાનીઓને જરૂરી હતી. જ્ઞાની એ દશા ઓળખી ગયા હતા, પણ એમના હૃદયમાં જગતમાં પરિભ્રમણ કરતા જીવો પ્રત્યે અનંત કરુણા હતી. આ કરુણા વિશે સમયસાર લેખ ને એવી કરુણા. એ અષ્ટપાવન છે, દાર્શનિક ગ્રંથ છે. એ પાંચમાં છે, અષ્ટપાવન છે. એમાં સિદ્ધિ વાત આવે છે. એક વસ્ત્રનો વાણો તાણો રાખે, મુનિ પણ માને કે મનાવે, અપ્રતિબુદ્ધને પ્રતિબોધ આપવા માટે અમૃતચંદ્ર આચાર્ય ખુલાસો કર્યો છે કે અપ્રતિબુદ્ધને સમજાવીએ છીએ, જ્ઞાનીને સમજાવીએ છીએ. અન્ય દર્શનને અનુલક્ષીને જે સિદ્ધાંતોની સ્થાપના કરવામાં આવે તેને દાર્શનિક ગ્રંથ અથવા દાર્શનિક શાસ્ત્ર કહે છે. આધ્યાત્મિક શાસ્ત્ર, આધુનિક શાસ્ત્ર અને દાર્શનિક શાસ્ત્ર બધા શાસ્ત્રના વિષય અનુસારના ભેદો છે. આદિ વગેરે વગેરે ભાવ કલ્પના ના હેતુ છે, એમાં એને કલ્પના થાય છે. હું શરીર વાળો છું, આ મારો પુત્ર છે, આ મારો પિતા છે, આ મને અનુકૂળ ચાલે છે તે મારો મિત્ર છે, આ મને પ્રતિકૂળ ચાલે છે તે મારો શત્રુ છે. એ બધી કલ્પના માત્ર છે, તારે કઈ લેવા કે દેવા. કલ્પનાના હેતુ છે, એ કલ્પના આ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થઈ એમ કે છે. પરમા નિજ બુદ્ધિ થઈને પરમા સ્વપ્નાની બુદ્ધિ થઈ એમાંથી એ કલ્પના ઉત્પન્ન થઈ છે. અને એ જ નિવૃત્તિને અર્થે એ બધું છોડાવવા માટે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે? આ બાહ્ય સાધન કયા? જીવને તે સત્સંગમાં જવાનું પરિણામ થાય તે ઉપાદાન છે, અને સત્સંગ પ્રાપ્ત થાય તે નિયમ છે. ઉપાદાન છે તે અંતરંગ સાધન છે, બહારમાં નિમિત્તનો યોગ થાય તો તેને બહિરંગ સાધન કહેવામાં આવે છે. અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ભૂતવા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. બહારના સાધન તો પુણ્ય યોગે પણ મળશે તને, તથા પ્રકારના પુણ્ય છે તો તને બહારના સાધન મળશે, પણ એ સાધનના સંયોગમાં તારો પુરુષાર્થ, તારા આત્મહિત સંબંધિત આત્મ પ્રત્યે પુરુષાર્થ છે એ જરાય ગોતવા વિના સાર છે તારી પાસે, શું કેવું છે? મૂડી છે ને દાન દેતો નથી એમ કે છે. એમ તું સંઘની પંચેન્દ્રિય છો, મનુષ્ય છો, વિચાર કરવાની શક્તિ છે, પુરુષાર્થ કરવાની શક્તિ છે, અને તું આત્મહિતમાં પુરુષાર્થ કરતો નથી. ચોર છું ગોઠવે છે, પુરુષાર્થને ચોર તું એનું શું? તારી પાસે પુરુષાર્થ છે એમ જાણી પુરુષ કે છે, તો તારી પાસે પુરુષાર્થની મૂડી છે ને તું છુપાવે છો, ગોઠવી દે છો, એ બી કામ નહીં. આ પુરુષાર્થનો ઉપયોગ કર, અથવા પૂરા ઉદ્યમ છે એની પૂરી શક્તિથી આત્મહિતમાં તું લાગી જાય. તો આત્મહિત ન થાય એવી પરિસ્થિતિ જ નથી તારી, અને એમ ન કરતો આત્મહિત થાય એવી કોઈ પરિસ્થિતિ કુદરતના ઘરમાં છે ને. આ બહુ ચોખ્ખી વાત છે. પોતાનું માને એ ચોરી છે, અને પોતાને પરમે પોતાનું માનતા મટવા માટે જે પુરુષાર્થ જોઈએ એ ન વાપરે એ બીજી ચોરી છે. માને છે એ તો ચોરી છે, અત્યાર સુધી એ કર્યું, હવે ખબર પડી કે આ કરવા જેવું નથી. પુરુષ સત્શાસ્ત્ર સત્સંગના યોગે એ ખબર પડી કે આ કરવા જેવું નથી, અને આ પરિણામ મટાડવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે, અને છતાં પુરુષાર્થ ન કરે એવી સમજાયા પછી ન કરે એ બીજી ચોરી છે. બોલો, અજાણે ચોરી કરે છે, આ જાણે બુજીને ચોરી કરે છે.
ખબર છે કે સળગે
છે એવી એવી વાત છે, એ વધારે અપરાધી છે.
ગુરુ
કૃપા એટલું તો ખ્યાલ આવી ગયો કે કેટલું જોખમ લે છે એનો વિચાર કરવાની જરૂર છે. આમાં કેટલું મોટું જોખમ મારા માટે જ્ઞાનીઓની માની તો હંમેશા પુરુષાર્થ પ્રેરક જ હોય છે. આ એક જ્ઞાનીના વચનોનો અંડરટોન જેને ધ્વનિ કહેવામાં આવે છે એ દરેક પ્રત્યેક જ્ઞાનીઓના વચનમાં આ ધ્વનિ રહેલો છે. એ જે પુરુષાર્થના પુરુષાર્થ કર, તારો પુરુષાર્થ ગુરુકુળા વિના તું આત્મહિત કર, તારી પાસે પુરુષાર્થ કરવા માટેની તારી પર્યાયના શક્તિ તૈયાર છે, મોજૂદ છે, પ્રત્યેક પર્યાયમાં મોજૂદ છે, તું કાં પુરુષાર્થ કરતો નથી, કેમ પુરુષાર્થને ગોઠવે છો? અને એ પુરુષાર્થ ગોઠવ્યા વિના પ્રવર્તા હોય તો જ સિદ્ધ છે, નહીં તો આમાં કોઈ ફાયદો લાભ થાય એવું નથી. ભલે ગમે એટલો કાળ બીજી બધી ક્રિયા કર્યા કરે, શાસ્ત્ર વાંચન નહીં કરે કે બીજી કોઈ દયાદાન પૂજા ભક્તિ નહીં કરે, વધારે શું કહ્યું? આત્મીય સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત કરી શીખ્યો, નિયમ એટલે સંયમ કરી શીખ્યો, નિયમ એટલે બીજા લોકો નિયમ પેટાવૃતના કરી શીખો, ઘણા જપ કરી શીખો, બધે સમય શિખર આદિની યાત્રા પણ કરી શીખો, બધે બધા કૃષ્ણની યાત્રા થઈ ગઈ અને કૈલાસની થઈ ગઈ, ભક્તિ પણ બધી કરી શીખો અને બધું શાસ્ત્ર જ્ઞાને બારે અંગનું શાસ્ત્ર જ્ઞાન બાર અંગનું સારા છે. આત્મવત સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિને શાસ્ત્ર જ્ઞાન વગેરે વગેરે જેટલી કાર્ય સાધનની જેટલી પરિસ્થિતિ છે એ બધા સાધન કરી શકે. જાઓ ન કર્યા હોય તો કરી શક્યો, અને નહીતર કર્યા હોય તો પણ કાંઈ એને કર્યું નથી, દુષ્ટ અભિમાન કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. આ સર્વથી મોટો દોષ છોડાવવાની વાત છે. નાના દોષ છૂટે ન છૂટે એની એટલી ચિંતા કરવાની જરૂર નથી જેટલી ચિંતા આની કરવાની જરૂર છે. આ એક ક્રમ છે કે પહેલા મોટો દોષ છોડો પછી નાના દોષ છોડવામાં પુરુષાર્થને લગાવો. સહેજે સહેજે છૂટતા હોય તો કાંઈ નહીં કરવા, એ અહીંયા દોષ કરવા એ ઉદ્દેશ નથી કરવાનો, અહીંયા કોઈ કહેવામાં પણ આવતું નથી, પણ મુખ્યપણે મોટો દોષ છોડાવો, નહીં તો નાના દોષ છૂટ્યા છે ને એ છૂટ્યા છે એ પાંગળી જશે, પાછા બીજું તે થઈને ઊભું રહી જશે. સૌથી પહેલા આ વાત છે કે બધું કરી શક્યું એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ શંકા કરવા જેવું નથી, એમ કરીને જ્ઞાનને વિચાર છોડાવવા માટે આ જગ્યાએ આ પત્રની અંદર બહુ સુંદર વાત કરી છે. પત્ર એકંદર આખો પત્ર